સ્વામિનારાયણ રે સ્વામિનારાયણ રે. સંવત 1885ના વૈશાખ સુધી પડવાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાંથી ઘોડીએ ચડીને શ્રી લક્ષ્મીવાડીએ પધાર્યા હતા અને તે વાડીને મધ્યે જ ઓટો તે ઉપર બિરાજમાન થયા હતા અને સરસ્વત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદને આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા વરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે સર્વે પરમહંસ તથા હરિભક્ત પ્રત્યે પ્રશ્ન પૂછ્યો છે, આ જીવને કલ્યાણનું અસાધારણ સાધન શું છે જે જેને વિશે પ્રવર્તે તો એનું નિશ્ચય કલ્યાણ થાય ને તેમાં બીજા કોઈ વિઘ્ન પ્રતિબદ્ધ કરે નહીં તે કહો, તથા એવા કલ્યાણના સાધનમાં મોટું વિઘ્ન શું છે જે જેણે કરીને તેમાંથી નિશ્ચય પડી જાય તે પણ કહો. પછી સર્વેએ, બહુ સરસ પ્રશ્ન છે, પ્રશ્ન પહેલાં સમજી લઈએ કે કલ્યાણના કલ્યાણ કરવા માટે નીકળેલા મુમુક્ષ માટે કલ્યાણનું અસાધારણ સાધન કયું છે કે એમ કરવાથી નિશ્ચય કલ્યાણ જ થાય એમાં કોઈ દી વિઘ્ન આડું ન આવે. એક પ્રશ્ન બીજો સાથે સાથે પ્રશ્ન છે કે એવું પણ કારણ કયું છે જે અંદર પ્રવેશ કરે તો નિશ્ચય વિઘ્ન થાય જ, એટલે ન થાય એનો ઉપાય શું છે અને થાય એવું શું છે જેનાથી સાવધાન રહેવું પડે એવો પ્રશ્ન છે. એમ નહીં સમજતા ન થાય એનો ઉપાય શું છે એમ, એ તો બરાબર, પણ વિઘ્ન થાય એનો ઉપાય શું છે એવો અર્થ નહીં ઘટાડતા, કારણ કે એનો કોઈ ઉપાય ગોતવાનો ન હોય પણ સાવધાન રહેવાનું હોય એટલે ખાલી જાણવાનું હોય. પછી સર્વે પોતાની બુદ્ધિ પ્રમાણે ઉત્તર કર્યો પણ એ પ્રશ્નનું સમાધાન ન થયું ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, કલ્યાણનું અસાધારણ સાધન તો એ છે જે પુરુષોત્તમ ભગવાનને બ્રહ્મ જ્યોતિના સમૂહને વિશે અનાદિ સાકાર મૂર્તિ સમજવા ને તેના સર્વે અવતાર છે એમ સમજીને પ્રત્યક્ષ ભગવાનનો જે તે ભાવે કરીને આશ્રય કરવો ને ધર્મે સહિત જે ભગવાનની ભક્તિ કરવી ને તેવી ભક્તિયુક્ત જે સાધુ તેનો સંગ કરવો એ કલ્યાણનું અસાધારણ સાધન છે. કલ્યાણનું અસાધારણ સાધન બહુ સુંદર બતાવ્યું. ગમ્યું તમને? ગમ્યું તમને? કેમ કોઈ બોલે નહીં? ગમ્યું? યાદ રહ્યું? યાદ રહ્યું? એટલે ઢીલું ઢીલું બોલતા હતા, સમજાણું? ગમવાની વાત તો પછી આવે ને, પહેલાં યાદ રહેવું પડે ને. શું કારણ બતાવ્યું મહારાજ કે તેજના સમૂહની મધ્ય રહેલ જે પુરુષોત્તમ નારાયણ એ અપ્રત્યક્ષ છે, અવતાર માત્ર એના થાય છે એવી સમજણ હોય એમ. આ કલ્યાણનું એક અસાધારણ સાધન છે. જુઓ, ફરીને વાંચું, યાદ રાખજો, કલ્યાણનું અસાધારણ સાધન તો એ છે જે પુરુષોત્તમ ભગવાનને બ્રહ્મ જ્યોતિના સમૂહને વિશે અનાદિ સાકાર મૂર્તિ સમજવા ને તેના સર્વે અવતાર છે એમ સમજીને પ્રત્યક્ષ ભગવાનનો જે તે ભાવ કરીને આશ્રય કરવો. બ્રહ્મ જ્યોતિને એટલે પ્રકાશની મધ્ય જે પુરુષોત્તમ નારાયણ બિરાજમાન છે એના સર્વે અવતાર થાય છે અને એ જે પુરુષોત્તમ નારાયણ એ જ આ પ્રત્યક્ષ મૂર્તિ છે એમ સમજવું. એના જ બધા અવતાર માને, એની સામર્થ્ય વતે જ અવતાર બધા સંભવ્યા છે એમ સમજવું અને જે બ્રહ્મજ્યોતિનો છે સાકાર ભગવાન છે એ જ આ પોતે પુરુષોત્તમ નારાયણ છે એમ સમજીને પ્રત્યક્ષ ભગવાનનો જે તે ભાવે કરીને આશ્રય કરવો. જે તે ભાવે એટલે આ શબ્દ ઉપર બહુ મોટો વજન છે, જે તે ભાવે કરીને આશ્રય કરવો. જે તે અમે જે કહ્યું તે ભાવથી આશ્રય કરવો. શું કહ્યું? કે બ્રહ્મ જ્યોતિની અંદર જે ભગવાન બિરાજમાન છે જેમાંથી સર્વે અવતાર સંભવે છે તે જ પોતે સર્વોપરી ભગવાન એ અત્યારે પ્રગટ થયા છે ને તમારે નયન ગોચર વર્તે છે એમ એ જે કહ્યું તે ભાવે આશ્રય કરવો. માને સર્વોપરી સમજીને પછી મારી ઉપાસના કરવી. જે તે ભાવનો અર્થ શું થાય? ભગવાનને સર્વોપરી સમજીને જે મેં કહ્યું તે ભાવથી મહારાજ કે આશ્રય કરવો એમ સમજીને પ્રત્યક્ષ ભગવાનનો જે તે ભાવ કરીને આશ્રય કરવો ને ધર્મે સહિત ને ભગવાનની ભક્તિ કરવી. ધર્મે સહિત તે ભગવાનની ભક્તિ કરવી. જો ખાલી આશ્રયથી મોક્ષ ન બતાવે, નિશ્ચય તો બરાબર વાત, નિશ્ચયની પહેલાં વાત બતાવી પછી ધર્મમાં રહેવું અને ભક્તિ કરવી, પણ ભક્તિ ધર્મે સહિત કરવી, તેવી ભક્તિયુક્ત જે સાધુ તેનો સંગ કરવો અને પાછા તેવી ભક્તિયુક્ત જે સાધુ, અહીંયાને અહીં ખાલી સાધુ જ બતાવે, ભક્તિ જ બતાવી સાધુનો જન્મ, તેવી ભક્તિયુક્ત જે સાધુ તેનો સંગ કરવો. કઈ ભક્તિયુક્ત? ધર્મે સહિત જે ભક્તિ, અને ઉપર કહ્યું જે તે ભાવે સમજનાર હોય તે માને જેની ઉપાસના દ્રઢ થયેલી હોય, જે ધર્મમાં સંપૂર્ણ રહેતા હોય અને પરમાત્માનું ભજન કરતા એવા જે સાધુ, તેનો સંગ કરવો એ કલ્યાણનું અસાધારણ સાધન છે. અસાધારણ, અસાધારણ એટલે, અસાધારણ એટલે સાધારણ નહીં, તે સાધારણ નહીં એટલે કલ્પના બહાર જે પ્રાપ્તિ કરાવે એને અસાધારણ કહેવાય. કલ્પના બહાર એટલે આપણે આ લોકની અંદર કોઈકની થોડીક મોટી સંપત્તિ જોઈને તે મનમાં એમ થાય કહો કેટલી બધી સંપત્તિ એની પાસે, પણ એ તો આ લોકની એક નાનકડી સંપત્તિ છે. ક્યારેક ક્યારેક આમ આમ વિચારમાં ઊંડા ઉતરી જાય તો ઓટોમેટિક વૈરાગ ઉપજો. દાખલા તરીકે તમે ગ્રહસ્થ છો, મોટો બંગલો બનાવ્યો, મોટી ફેક્ટરી હોય, ફેક્ટરી જોઈ જોઈને એમ થાય બાકી આપણી ફેક્ટરી એટલે બસ, આપણો બંગલો એટલે આપણી ગાડી એટલે ખલાસ. અને ક્યારેક દેહભાવ આવી જાય, સાધુ નહીં થઈ જાય, આપણે મંદિર બને એટલે ખલાસ, આપણું સ્થાન એટલે ખલાસ, આટલું આમ એટલું આમ. પણ જ્યારે વિચાર કરે જ્ઞાનની સાથે કે હું જેની વિશે બહુપણું માનું છું એનો વિસ્તાર કેટલો છે, તો કે આટલો છે. આ પૃથ્વીનો વિસ્તાર કેટલો, તો ઘણો વિશાળ છે, એમાં 350 દેશ છે. આખે નાખા દેશની મને ખબર પણ નથી, 350માંથી મને તો 10-20 દેશની જ ખબર છે, એક નામ જ આવડે છે કે આટલા આટલા આમ આમ દેશ છે. 350 દેશ છે, આખા દેશની ખબર નથી. તો એ દેશમાં ઘણા બધા રહેતા હશે ને, એ મનમાં નહીં માનતા ગાડીવાળા ને બંગલાવાળા, હું કંઈક છું, હું કંઈક છું, આખા દેશની ખબર નથી. તેની આપણને કેટલી ખબર હોય, એ મારી પણ કોઈને ખબર નથી. હું જાતે જ મારે વિશે અહોભાવ લાવું છું અને અહંકાર ધારણ કરું, હું કંઈક છું, હું કંઈક છું, હું કંઈક છું. એવો વિચાર મુમુક્ષન ઉપજે, એ વિચાર જો ઉપજે ને તો એ મુમુક્ષ પાછો વળી શકે અને મોક્ષને માર્ગે આગળ વધી શકે. બહુ અદ્ભુત વાત અહીંયા મહારાજ બતાવે છે કે એ વાત જ્યારે જીવને સમજાય કે આ લોકની અંદર કોઈ કિંમત નથી, તો અસાધારણ પ્રાપ્તિની વાત કેટલી મોટી છે. આટલું આટલું જેની બહુપણું છે, એવું જે બ્રહ્માંડ, આ બ્રહ્માંડ જેની અંદર બહુ બહુપણું છે, આવા તો અનંત કરોડો બ્રહ્માંડ છે જે અક્ષરના એક એક રોમની અંદર ઉડતા ફરે છે. હું જો આ ઉપર કહ્યું એ પ્રમાણે જો રહીશ, નિશ્ચય દ્રઢ રાખીશ, ધર્મે સહિત ભક્તિ કરીશ, ધર્મે સહિત ભક્તિયુક્ત એવા સંતનો સમાગમ કરીશ, તો ભગવાન મને ત્યાં પહોંચાડશે કે મારા સંકલ્પથી અનંત કરોડો બ્રહ્માંડની ઉત્પત્તિ થાય, અનંત કરોડો બ્રહ્માંડનો પ્રલય થઈ જાય. મને સંકલ્પ થાય તો અનંત કરોડો બ્રહ્માંડ નવા સર્જાઈ જાય, એ કેટેગરીએ આટલું કરવા માત્રથી મને પ્રાપ્તિ થશે. એ પણ રાગ હોય તો, નહીં તો સ્થિતિ તો એના હાથની પર છે. એટલે કહે છે ઉપર પ્રમાણ જો કરીશ તો અસાધારણ મને પ્રાપ્તિ થશે, સાધારણ પ્રાપ્તિ થનારી નથી. નહીં કે આવી રીતે હું ભક્તિ કરીશ તો મને 5-1 હજારનો પગાર છે, 50 હજારનો પગારદાર થશે, એ તો સાધારણ પ્રાપ્તિ છે. હું જો આવી રીતે ધર્મે સહિત ભક્તિ કરીશ, સાધુનો સમાગમ રાખીશ અને ભગવાન નિશ્ચય રાખીશ, તો મારી બહુ મોટી ફેક્ટરી થઈ, એ તો સાધારણ પ્રાપ્તિ છે. બહુ મોટો બંગલો થઈ, તો સાધારણ પ્રાપ્તિ છે. અરે હું આ ગુજરાતનો મુખ્યમંત્રી બની જઈશ, એ તો બહુ સાધારણ પ્રાપ્તિ છે. અરે હું ભારત દેશનો વડાપ્રધાન બની જાઉં આટલું કરીશ, તો એ તો બહુ સાધારણ પ્રાપ્તિ છે, એ કંઈ મોટી પ્રાપ્તિ નથી. મહારાજ તો મોટી પ્રાપ્તિની વાત કરે છે. મહારાજ કે આટલું કરવાથી અસાધારણ એને પ્રાપ્તિ થશે કે જેનું વર્ણન અશક્ય બની જશે. એમાં બીજા કોઈ વિઘન પ્રતિબદ્ધ કરતા નથી. અને એ સાધન વિશે મોટું વિઘન એ છે જે હવે એમાંથી પાડે કોણ, એ માર્ગે માનો બિચારો હાલતો મૂકશું, અને જે પ્રમાણે કહ્યું છે તે પ્રમાણે એને પ્રાપ્તિ પણ થનારી હોય, પણ એમાંથી પડે એનું શું કારણ છે, તો કે શુષ્ક વેદાંતિનો સંગ કરવો. અને જો એનો સંગ કરે તો તેને શું વિઘન થાય, તો તેનો સંગ કરનારો જે પુરુષ તેને તેની વિશે હેત થાય, અને જે હેત થાય તે ગુણે કરીને થાય છે. જેમ કોઈકે કાળમાં અન્ન આપીને જીવાડ્યો હોય તેની ઉપર હેત થાય, એવી રીતે જે જેણે ગુણ કર્યો હોય તેની ઉપર હેત થાય, તેમ તે શુષ્ક વેદાંતિ તે એને એમ ગુણ દેખાડે જે આત્મા છે તેને જન્મ મરણ નથી ને તે નિરાકાર છે, અને તે ગમે એટલું પાપ કરે તો પણ તેને દોષ ન લાગે એવો એને ગુણ બતાવીને ભગવાનની મૂર્તિના આકારનું ખંડન કરી નાખે, ત્યારે એને એ મોટું વિઘન થયું. કેમ જે ભગવાનની મૂર્તિમાંથી પડી ગયો, માટે શુષ્ક વેદાંતિનો સંગ ક્યારેય ન કરવો. અને શુષ્ક વેદાંતિનો સંગ મહાઅજ્ઞાની છે, ને ભગવાનના ભક્તિ માર્ગમાં એવું મોટું કોઈ વિઘન નથી. શુષ્ક વેદાંતિના સંઘ થકી મહારાજ કે આપણે બચવું. શુષ્ક વેદાંતિના સંઘથી શું કામ બચવું? એમાં બહુ ઊંડો હું નથી ઉતરવા માગતો, કારણ કે એનો સંઘ આપણને થનારો નથી, અડવાનો નથી. હવે જે માર્ગે જાઉં ને એનો હું માર્ગ પૂછપુછ કરવો, એટલે બહુ વિસ્તાર નહીં કરું, પણ ઉપલક્ષ સમજાવી દઉં છું કે એનો સંઘ શું કામ ન કરવો. તો કે એનો સંઘ થાય તેવું આડોળું જ્ઞાન આપે. કેવું આપે? કે આત્મા છે તો બહુ શુદ્ધ છે, પવિત્ર છે, એને પાપ બાપ કાંઈશું અડતું નથી. આત્મા એ સ્વયં પરમાત્માનો અંશ જ છે. પરમાત્માના આત્મા બે અલગ છે ને એકો હમ બહુ છે પ્રજા, એક એવા ભગવાન અનંત રૂપે થયા છે. માટે આપણે જે કાંઈ કરીએ એ બધું અગ્નિરૂપ છે, આપણને કાંઈ વળગતું નથી. માટે બહુ આનંદથી મોજથી રહી શકાય છે. આપણું મન જે પ્રમાણે કરવા માગતું એ પ્રમાણે કરવામાં જરાય બાધ નથી. એવો ગુણ દેખાડે, કેવો ગુણ? કે વિષય પ્રાપ્ત કરવામાં જરાય બાધ નથી, એ ગુણ દેખાડે. અને વિષય પ્રાપ્તિમાં જરાય બાધ નથી, વિષય પ્રાપ્ત કરે, આનંદ કિલોલમાં રહે, વિષયની અંદર ડૂબેલો રહે ને પાછો તોય એ તો મુક્ત સ્થિતિને જ પામે, પોતે સ્વયં બ્રહ્મરૂપ છે. આવો ગુણ દેખાડે, એ ગુણ જો આવી જાય તો જીવાત્મા મોક્ષ માર્ગ થકી પડી જાય છે. પણ એનો સંગ આપણને થનોર નથી, એટલે એનાથી બે સાવધાન, એનાથી સાવધાન રહેવાની જરૂરિયાત બહુ રહેતી નથી. પણ સત્સંગમાં પણ આવો કંઈક કુસંગ હોય. કેવો કુસંગ? કે જેના સંગથી આપણને મહારાજની સર્વોપરી નિષ્ઠા દ્રઢ થયેલી હોય એમાંથી પાછું પડાય, અને મનમાં સંકલ્પ વિકલ્પ કરાવી દે કે આપણને ત્યાં તો સર્વોપરી કહેતા જ, પણ આજીએ તો મારી વાત આમ લખેલી છે, એનું કેમ કરવું? અને ઓલે એવું પાઈ દે આટી ઘૂંટી મારીને કે બિચારો એમાંથી નીકળવા ન પામે. મહારાજ કે એનો સંગ ન કરવો, અને થાય તો મોક્ષમાં જબર વિઘન થાય. અને બીજા નંબરમાં નિયમ ધર્મ બધું આપણે બરાબર મજબૂત દ્રઢ કર્યું હોય, અને એમ આવીને એમ કે તમે ગ્રહસ્થને આવું કાંઈ કરવાનું ન હોય, તમે તો આટલું આટલું આમ કરો તોય તમારો મોક્ષ થઈ જાય, એ આપણે શુષ્ક વેદાંતનો સંગ થયો ને એમ જ માનવું. ભલે કદાચ તિલક ચાંદલો વાળો હોય ને કંઠી વાળો હોય. એક ગામમાં મેં ગયા હતા, બે 2.5 વર્ષ થયા, પહેલી જ ફેરી ગયેલા, અને હા જે કથા વાર્તા કરી 50 હરિભક્તો ભેગા થયા હશે, કથા પૂરી કરી તે તો ચા આવી, અમે તો 2-4 હરિભક્તોને આગળ વાતચીત કરતા તે તો અડધી સુધી દિવસો પીરસાઈ ગઈ. પછી એમ કીધું, ભગત મંદિરમાં ચા? હા ઠીક ન કહેવાય, ભલામણા મંદિરમાં ચા તે હોતા છે, આ તમે ખોટું કર્યું. અને એમાં અમે કથા કરીને તમે છેલ્લે ચા અપાવ, અમારી ત્યાં મહેનત ઉપર પાણી ફેરવી ગયું. તમે ત્યારે શું કે, સ્વામી તમારી વાત સાચી જ, પહેલાં અમે એવું જ માનતા હતા કે આપણે અમારે બધા નવો નવો સત્સંગ, કે એક જ હરિભગતનું ઘર હતું પણ મંદિર થયું, એટલે હવે હરિભક્તો થોડા વધ્યા છે, 20-25 ઘર થયા છે. પણ અમે બધા પહેલાં એવું જ માનતા હતા કે સ્વામિનારાયણ સંપ્રદાય બહુ કડક છે, એટલે મંદિરમાં ચા ન પીવાની, અને આશ્રિત તો ચા એ ન પીતા, એટલે અમે મંદિરમાં લાવતા નહીં અને કોઈ દી પીતા નહીં. પણ એક સ્વામી આવ્યા હતા અઠવાડિયું એ રોકાણા, કે એણે સત્સંગ કર્યો. એ કે આવું કોણ તમને પાઈ ગયું છે કેવડું કે મંદિરમાં ન ચા પીવાય? તમે ચા ન પીવો, ન પાવ, તમારો વ્યવહાર કેમ હાલે? કે અને તમે ગ્રહસ્થ, તમારે વ્યવહાર બધો રાખ્યો જોઈએ, કે સાધુ તો કહી જાય નવરા હોય તે, એને ક્યાં વ્યવહાર રાખો છો? તમે તાર ચા પીવાય કે લેતા આવજાઓ ચા પાણી, કે આપણે એમ બનાવી તમને પાઈ દો મારા હાથે બનાવીને. પછી કે સ્વામી પોતે બનાવ્યો, સ્વામી પીધો ને મેં પીધો, અને હવે કોટો કર્યો, ત્યારથી ચાલુ છે હજી બધું નિત્ય. કે આને શું કહેવાય? શુષ્ક વેદાંતિકનો સંઘ થયો કહેવાય. એટલે ઓલા શુષ્ક વેદાંતિથી સાવધાન નથી રહેવાનું, આનાથી હવે સાવધાન રહેવાનું છે. અહીંથી ઘણા બધા ભક્તો નિયમ લઈને જાય કે આપણે ચા ન પીવી, પાછા કોઈ પાઈ ન દે, એના માટે ખટકો રાખજો. જો કે તમે બધા કોઈ પીતા નથી, કેટલા જણા ચા નથી પીતા, એટલે હું સાંગળી કરો તો. એલા તમે તો સારું જ લ્યો, બહુ વાંધો નથી. અહીં તો 5-7% ઝાખું છે, 5-1%. એ 5%વાળા ભલા માણસો આટલું બધું અહીં તોપું ફૂટે છે, ને તો તમે ફેરફાર નહીં કરો તો કેદી કરશો? જો ફેરફાર નહીં કરો તો આને અવાહની હો. હા, આ બધાને વિઝા મળી જાય ને તમારી કાચી બાકી રહી જાય, માટે વિઝા મેળવીને પગી જવો ને તો ફેરફાર કરી નાખજો સરખું. અને ન પીએ જો તમે, જો એટલે બાનો કાઢનારનો બાના ન રહ્યા, અમારે વ્યવહારમાં રહેવું, અમારે સંસારમાં રહેવું, વ્યવહાર ન હાલે ત્યાં બધા હું સાધુ બેઠા છે. હે, આ 90% લોકોનો વ્યવહાર હાલે છે તો તમારો વળી કઈ પ્રકારનો એનાથી જુદો વ્યવહાર છે? તે તમારો ન હાલે, વ્યવહાર તો સરસ હાલે છે પણ જીભડી નથી હાલવા દેતી, સમજાય? તકલીફ ન્યા છે. અને માનો કે તમે વ્યવહારનું જ બાનું આપો, ના સમય એવું કાંઈ ન હોય અમારે, પણ સાટો ચા પીવી પડે, નતર વ્યવહારનું ખોટું લાગે, એટલે પછી ઘૂંટલો પી લઈ. પણ હું તમને એમ કહું, જો હકીકત એમ જ હોય કે વેવાઈને સારું લગાડવા તમે પીતા હો, તો વેવાઈની ઘેરે જ્યારે જાઓ ને ત્યારે કાળજીરી નાખીને ચા પાવી જોઈએ. પાયોત કેમ કરો? કડવી ઝેર જીવી વેવાની, ખોટું ન લાગેલું પી જાય, પી જાય તરત બહાર કાઢે કે ન કાઢે? અને વેવાની ખોટું લાગે તો ભલે લાખ વાર ખોટું લાગે, આ કઈ કડવી જ્યારે પીવાય? એટલે હકીકત વેવાયને ખોટું લાગે એટલે આપણે નથી પીવી પડતી, પણ જીભડેને ખોટું લાગે પોહાતું નથી એટલે પીવી પડે છે. માટે આ શિબિરમાં અને આ છાવણીમાં આવ્યા પછી આ બધા લખનને મૂકી દઈ અને ભગવાન રાજી થાય એવું કરી લેવું, એમાં મહારાજ રાજીપો છે. એટલી વાર્તા કરીને શિવ મહારાજ પાછા દાદા ખાચરના દરબારમાં પધાર્યા અને ઉગમના દ્વારના ઓરડાની ઓસરીએ ઢોલિયા પર બેસીને એમ વાર્તા કરી, જે અમે સર્વે શાસ્ત્રને સાંભળીને એ સિદ્ધાંત કર્યો છે અને અમે આ પૃથ્વીમાં સર્વે ઠેકાણે ફર્યા અને તેની વિશે ઘણા સિદ્ધ દીઠા છે, એમ કહીને ગોપાળદાસજી આદિ સાધુની વાર્તા કરી દેખાડી ને પછી એમ બોલ્યા, જે હું તો એમ જાણું છું, જે ભગવાનની મૂર્તિની જે ઉપાસના અને ધ્યાન તે વિના જે આત્માને દેખવો ને બ્રહ્મને દેખવું તે તો થાય જ નહીં, ને ઉપાસના કરીને જ આત્મા દેખાય બ્રહ્મ દેખાય, પણ તે વિના તો દેખાય જ નહીં, અને ઉપાસના વિના આત્મા બ્રહ્મને દેખવાને ઈચ્છવો તે કેમ છે? તો જેમ આકાશને જીભે કરીને 100 વર્ષ સુધી ચાંટીએ તો પણ ક્યારેય ખાટો ખારો સ્વાદ આવે જ નહીં, તેમ ભગવાનની મૂર્તિની ઉપાસના વિના આત્મા બ્રહ્મ દેખાય જ નહીં, તે ગમે તેટલું જતન કરે તો પણ ન દેખાય. અને નિર્બીજ એવા જે સાંખને યોગ તેણે કરીને જે આત્માનું દર્શન શાસ્ત્રમાં કહ્યું છે તે ભલે કહ્યું છે, પણ અમે એવો કોઈ દીઠ્યો નથી ને અનુભવમાં પણ એ વાર્તા મળતી આવતી નથી, માટે એ વાર્તા ખોટી છે. આ ખોટી શબ્દ જે છે ને એના ઉપર જબરો ભાર છે. કોઈ બાપની તાકાત છે એમ કેવું કોઈ શાસ્ત્ર ખોટું છે? હે, એ તો પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ જ કહી શકે, ને તે શાસ્ત્રને ખોટું કહેવું એટલે કોઈની હેસિયત નથી, સમજાય? પણ મારા હુકમ ખોટું કહી શકે, મારા સુપર પાવર છે. હાઈકોર્ટનો ઓર્ડર થયો હોય તો બધાને ગ્રાહ્ય કરવો પડે, એને ઉડાડવો હોય તો કોણ ઉડાડી શકે? સુપ્રીમ એક જ ઉડાડી શકે. તો અત્યાર સુધીના જેટલા ઓર્ડરો હતા એ કોના હતા? કોઈ ડિસ્ટ્રિક્ટ કોર્ટના હતા ને કોઈ હાઈકોર્ટના હતા. આ ઓર્ડર કોનો થયો? સુપ્રીમનો થયો. એ વાત ખોટી છે. હવે એના ઉપર કોઈ ઓર્ડર કરી શકે નહીં. મહારાજ પોતે સર્વોપરી હોવાના નાતે વાત બહુ સ્પષ્ટ બતાવે. મહારાજ કે સાકાર ભગવાનને સમજ્યા સિવાય, એની ધ્યાન ઉપાસના કર્યા સિવાય કદી પણ મહારાજ કે આત્માનું દર્શન થાય નહીં, અને કોઈ કહેતું હોય થાય છે તો વાત ખોટી છે. મેં ઘણા સાધુને જોયા, મારે કે ગોપાળદાસ આદિકને પણ જોયા, એટલે ગોપાળ યોગીને, એવા ઘણા યોગીના યોગમાં મેં આવ્યા. તો પછી સત્સંગીને મેં એવું લખ્યું છે, ગોપાળ યોગીને મહારાજ પૂછું તમે શું દેખો છો? તો હું તો આત્માને દેખું છું, તેજને દેખું છું. બીજા નંબરમાં રામાનંદ સ્વામીને પણ સાકાર ભગવાનની ઉપાસના પહેલાં તેજના દર્શન તો થયા છે એમ સત્સંગીઓને બતાવે છે, એમ સત્સંગીઓને સ્પષ્ટ લખે છે. બ્રહ્મ તેજો વ્યાપનુવત કકુભો દશઃ, બધી બાજુ તેજ 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 દેખાવા માંડ્યું. તો પછી આ વાત ખોટી કે સત્સંગીઓનું ખોટું? કાં તો આ સાચું હોય ને કાં સત્સંગીઓનું સાચું હોય, હું કહો? પણ હકીકત બે વાત સાચી છે, બેમાંથી એક ખોટી નથી. સાકાર ભગવાનની ઉપાસના વિના આત્માનું જે દર્શન એ સમ્યક ન થાય. દાખલા તરીકે મોટું મર્ક્યુલી જ થાય અને પછી કોઈ કેલા લાઇટ થાય તો એ હા કહેવાય, અને નાનો એ ઝીરો ચડાવે અને પછી કોઈ લાઇટ થાય તો એ હા કહેવાય. મહારાજ એવું કહેવા માગે છે કે પરમાત્માની સાકારપણાની ઉપાસના વિના મર્ક્યુલી જ ન થાય, લેમ્પો થાય કદાચ, સમજાય? પણ મલકુલી જો કરવી હોય, આત્માનું સમ્યક જે સ્વરૂપ છે એ જોવું હોય તો મહારાજ કે એ સાકાર ઉપાસના વિના દેખાય નહીં. અહીંયા મારે એવા અર્થમાં ના પાડે છે, દાખલા તરીકે તમે હીરાના અનુભવી માણસો છો, હીરા ઘસતા અને પાડો ઓછો આવતો હોય, અને તમે હીરો જો હીરો ન દેખાતો હોય, દેખાતો હોય કે નહીં, પછી તમને કોઈ પૂછે એટલે કેમ છે તો કે હીરો દેખાતો ને નથી દેખાતો, શું કહો છો? નથી દેખાતો, દેખાય તો છે પણ જે સ્વરૂપે દેખાવો જોઈએ એ સ્વરૂપે નથી દેખાતું, એમ મહારાજે એવું કહેવા માગે છે કે પરમાત્માની સાકારપણાની નિષ્ઠા વિના જે સ્વરૂપમાં આત્મા દેખાવો જોઈએ એ સ્વરૂપમાં આત્મા દેખાતો નથી. અને પહાડ આવ્યા વિના તમને હીરો જોવો તો હીરો છે એવી અનુભૂતિ થોડી ઘણી થાય, એટલે જેને ઘસતા ન આવડતું એને કહો તેલા કેમ છે, અરે દેખાય છે ને કે દેખાય છે, પણ કારીગરને પૂછો થયું કે હું રાખ દેખાય છે, તે બેની વાત ખોટી છે, બે સાચા છે, બેને મતે બે સાચા છે, કારણ કે બિન અનુભવીના મનમાં એમ છે કે એટલે સુધી જ દેખાવાનો હોય, આથી કંઈ આગળ દેખવાનો હોય જ અને એટલે એમ કહે છે દેખાય છે. અને પેલો કારીગર છે ને ખબર છે કે આના કરતાં તો જે ઘણો બધો પાડ જોઈએ ત્યારે હીરો વ્યવસ્થિત દેખાય ને તો જ એનું કટિંગ થઈ શકે, એટલે એમ કહેવાનું નથી દેખાતો. એમ મહારાજ કહે કે જેને સમ્યક આત્મા દર્શન સુધી નથી પહોંચ્યો એ લોકોને તો જરાક જરાક ખાલી અનુભૂતિ થાય તે રાડે રાડ બોલાવા મળશે ને કે ઓહો આત્મા દેખાણો ને તે દેખાણો આ તે ઘણું કહે છે, પણ મહારાજ કે ખરેખર જ્ઞાનીને દ્રષ્ટિએ કશું દેખાણું જ નથી, અમારી દ્રષ્ટિ એને જે દર્શન થાય એ થયા જ નથી, દર્શન તો એના કરતાં ઘણા મહા અલૌકિક છે, એમ આ વચનામૃતમાં મહારાજનો કહેવાનો અર્થ છે. એટલે અહીંયા જે મહારાજ કે આત્મા ન દેખાતો એ વાત પણ સાચી છે, અને રામાનંદ સ્વામીને દેખાણો ગોપાળ બાવાને દેખાતો એ વાત પણ સાચી છે, પણ કેવો દેખાતો હતો, બિન અનુભવી કારીગરને આછા પ્રકાશમાં હાઈ ક્લાસમાં હીરો દેખાય એવો દેખાતો હતો, પણ સમ્યક પ્રમાણમાં દેખાતો નહોતો. એટલે મહારાજની વાત સ્પષ્ટ સાચી છે કે કામ નીકળી જાય એમાંથી કામ નીકળે એવો જો હોય તો ઉપાસના વિના થાય નહીં, એમને એમ દેખીને શું કામનું, કહો પાડ વિનાનો હીરો દેખાય તો દેખીને શું અર્થ થયો, શું અર્થ થયો, એની અંદર ખરેખર પેલ પાડવા હોય એની કિંમત વધે એવું કંઈક કરવું હોય તો શું કરવું પડે, પૂર્ણ પ્રકાશ જોઈએ તો જ કામ નીકળ્યું કહેવાય, નહીં તો નીકળ્યું કહેવાય નહીં. એ મહારાજ કે ઉલ્લન દેખાણો, પણ જે અર્થ સારો છે મુક્તિરૂપી અર્થ એ સરતો નથી, તો દેખાણો તો શું કામનો તો ન જ દેખાણો કહેવાય. એટલે મહારાજ કે એને ક્યારે પણ દર્શન શક્ય બનતું નથી. મહારાજ કે સમ્યક દર્શન તો ઉપાસના જ્યારે સિદ્ધ થાય છે, સાકારપણા નિષ્ઠા જ્યારે સિદ્ધ થાય છે ત્યારે જ મહારાજ કે દર્શન થાય. મહારાજ કે એ વિના કદાચ કોઈ ગમે એટલી વાતો ભલન કરે મને આત્મદર્શન થયું, અરે ગમે એટલા શાસ્ત્રમ પણ લખ્યું, તો મહારાજ કે વાત ખોટી છે. શું કામ ખોટી કહે છે, તો અંધારા ઓરડાની અંદર એક ખાલી નાનો લેમ્પ બળે છે અને એમાં અજ્ઞાત કદાચ 50 માણા ભેગા થઈ ગયા હીરાને જોઈ રાખે છે અને 100 ટ્રીટમેન્ટ કરી અને એમ કહે છે કે હીરો દેખાય છે, 100 માણસો એમ બોલે હીરો દેખાય છે દેખાય દેખાય, એની મધ્ય એક જ કારીગર છે અને સાચો કારીગર છે, એને ઓલા 100 ભેગા થઈને એમ કે અમે હીરો દેખાય તો એલો કારીગર સ્વીકારશે, નહીં સ્વીકારે, 100 કીધું તોય પણ પેલો એમ કહે છે હીરો સ્પષ્ટ ન જ દેખાય. શું કામ, એને અનુભવ છે. મહારાજ કે આવા તમારા અનુભવમાં પણ સિદ્ધ થયેલી છે કે ઉપાસના વિના આત્મદર્શન અશક્ય છે, અને શાસ્ત્ર સિદ્ધ અને મહારાજ કે એવો કોઈ યોગ્ય મેં જોયો નથી ને થશે નહીં કે ઉપાસના વિના અંધારા મીરો દેખાય, મહારાજ કે કોઈ કાળે બની શકે નહીં. એટલે મહારાજ કે કોઈ કદાચ કહેતું હોય તોય પણ વાત ખોટી છે, આ જ વાત સાચી છે, પ્રકાશના માધ્યમથી હીરો દેખાય, માને ઉપાસનાના સાકાર ઉપાસનાના માધ્યમથી જ આત્માનું દર્શન શક્ય બને. એ સુંદર મહારાજ અહીંયા અંત્યના 36 વચનામૃતમાં વાત કરી, એની સાથે આપણી કથાનો ટાઈમ અહીંયા પૂર્ણ થાય છે. સહજાનંદ સ્વામી મહારાજની.